મિત્રો, આપની સમક્ષ HSCની તૈયારીથી યુનિવર્સિટીની સફર નામની એક શ્રેણી રજૂ કરીએ છીએ, જેમાં દર અઠવાડિયે આપણે એક વિદ્યાર્થી સાથે વાત કરીશું જેઓએ 3-4 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં HSC એટલે કે ધોરણ 12મું પાસ કર્યું હોય અને હાલમાં કાં તો યુનિવર્સિટીમાં ભણતા હોય કે પોતાના વ્યવસાય કારકિર્દી લક્ષી નોકરી કરતા હોય. HSCની તૈયારીથી યુનિવર્સિટીની સફર શ્રેણી દરમિયાન SBS રેડિયો ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામમાં અમારી કોશિશ રહેશે કે અમે વિવિધ ક્ષેત્રમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીએ, જેથી શ્રોતા મિત્રોને વધુમાં વધુ માહિતી આપી શકીએ અને દરેકના અનુભવમાંથી આપણે કશુંક નવું જાણી શકીએ. હાઈસ્કૂલના વર્ષોમાં કયા વિષયો સાથે 12મું ધોરણ પાસ કરવું, કયા સબ્જેક્ટના કેટલા યુનિટ લેવા જેથી આગળના વર્ષોમાં રૂચિ મુજબના કોર્સમાં એડમિશન મળે અને પોતાની કારકિર્દીને વ્યવસ્થિત રીતે વેગ આપી શકાય, તેવા ઘણા બધા સવાલ વિદ્યાર્થી તથા તેમના વાલીઓને હોય જ છે. તો આ શ્રેણી દરમિયાન આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરશું અને જાણીશું કે તેમણે પોતાના સબ્જેક્ટ કઈ રીતે સિલેક્ટ કર્યા હતા, યુનિવર્સિટીમાં તેમણે કયા કોર્સ લીધા, તે સબ્જેક્ટ સિલેક્શનનું તેના ઉપર કોઈ પ્રભાવ હતો, તેમનો ફાયદો રહ્યો કે ન રહ્યો. આજે આપણે વાત કરશું નિરાલી ગોહિલ સાથે. તો નિરાલી, તમે શું અભ્યાસ કર્યો?
મેં HSC પછી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કર્યો સિડની યુનિમાંથી, જે 4 વર્ષનો કોર્સ છે.
HSCમાં કયા સબ્જેક્ટ લીધા હતા?
HSCમાં મેં કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, હિન્દી અને મેથ એક્સટેન્શન 1 લીધું હતું.
તો એ સબ્જેક્ટ લેવાથી તમને આ ફિઝિયોથેરાપીના કોર્સ લેવામાં થોડી સહાયતા થઈ કે બીજા કોઈ સબ્જેક્ટ લીધા હોત તો તમને વધારે ઇઝી પડ્યું હોત?
સબ્જેક્ટ સિલેક્શનમાં મારા અનુભવ પ્રમાણે હું કહું છું કે જેમાં અમુક યુનિવર્સિટી કહેતી હોય કે આ પ્રીરિક્વિઝિટ છે, ફોર એક્ઝામ્પલ મેડિસિનમાં તમારે કેમેસ્ટ્રી ને એક્સટેન્શન 1 પ્રીરિક્વિઝિટ હોય,
બરાબર.
પણ યુનિમાં મેં કોર્સ ચાલુ કર્યો પછી એવું લાગ્યું નહીં કે કોઈ પણ સબ્જેક્ટ થી કઈ તકલીફ પડી હોય કે કઈ વધારે હેલ્પ મળી હોય, કારણ કે યુનિમાં એ લોકો બધું શરૂઆતથી જ સ્ટાર્ટ કરતા હોય છે.
બરાબર. છતાં પણ એડમિશન માટે જો યુનિવર્સિટીની જરૂરત હોય કે તમે કેમેસ્ટ્રી કરવું જ પડે કે તમારે એક્સટેન્શન મેથ્સ કરવું જ પડે તો તે લેવું જ રહ્યું, બરાબર?
આમ એવું જરૂરી નથી, કારણ કે આ કોર્સ માટે ફિઝિયોથેરાપી માટે એક પ્રીરિક્વિઝિટ સબ્જેક્ટ હતો ફિઝિક્સનો, જે મેં નહોતું કર્યું HSCમાં, પણ એ ફિઝિક્સ સબ્જેક્ટ મેં મારું રિઝલ્ટ આવી ગયું પછી યુનિ સ્ટાર્ટ થી એના 2-3 વીક પહેલા બ્રિજિંગ કોર્સ થતા હોય છે,
ઓકે,
જેમાં તમને યુનિમાં જેટલી જરૂર પડે એટલું શીખવાડી દે, તો એવી રીતનો બ્રિજિંગ કોર્સ પણ તમે કરી શકો.
ઓકે. તો એ બ્રિજિંગ કોર્સ તમે સ્કૂલ દ્વારા કરો કે બોર્ડ દ્વારા કરો?
એ યુનિવર્સિટી જ પ્રોવાઈડ કરતી હોય છે અલગ અલગ, એ તમારે તપાસ કરીને તમે ગમે ત્યાં કરી શકો, એની એક્સ્ટ્રા ફીસ થતી હોય થોડી ઘણી,
બરાબર.
પણ તમને જો એ સબ્જેક્ટ ના ગમતો હોય, મને ફિઝિક્સ HSCમાં ગમતું નહોતું એટલે મેં ના કર્યું, પણ જરૂર પૂરતું જેટલું જાણવાનું હતું એ બ્રિજિંગ કોર્સ દ્વારા જાણી લીધું, ને યુનિવર્સિટી જ હોય અપ્રુવ્ડ હોય એટલે પ્રોબ્લેમ ના હોય એમાં.
ઓકે. આ તો ખરેખર ઘણી સરસ માહિતી આપી તમે. એટલે HSCના સબ્જેક્ટ સિલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ફિઝિક્સ વોઝ નોટ વન ઓફ ધ સ્ટ્રોંગ સબ્જેક્ટ, આપણે કહીએ કે જેમાં કદાચ તમને બહુ રૂચિ નહોતી તો ત્યારે ડ્રોપ આઉટ કર્યો અને યુનિવર્સિટીના એડમિશન માટે જો જરૂરી હતો તો બ્રિજિંગ કોર્સથી એ તમે પૂરું કરી નાખ્યું. અને તમે જ્યારે આ HSCના સબ્જેક્ટ સિલેક્ટ કર્યા ત્યારે તમને આ ફિઝિયોથેરાપી કરવાનો વિચાર હતો કે તમે ખાલી એક બ્રોડ સિલેક્શન માટે આ સબ્જેક્ટ સિલેક્ટ કર્યા હતા કે આ 2 કે 3 કોર્સમાંથી કોઈ પણ કોર્સ સિલેક્ટ કરશો?
એટલે મેં તો બ્રોડ સબ્જેક્ટ અને ખાસ તો મને જેમાં રૂચિ હતી એ જ મેં સિલેક્ટ કર્યા હતા.
ઓકે.
બાકી ફિઝિયોની જોડે એ પહેલા મારે મેડિસિન કરવાનો વિચાર હતો,
બરાબર,
કે મેડિસિનમાં ના થાય તો આપણે ફિઝિયોમાં જવું છે એવી રીતનું,
બરાબર. તો તમે ડેફિનેટલી HSC કરતા કરતા તમે મેડિસિન માટેની પણ થોડી પ્રિપરેશન કરી હશે મેડિસિન લાઇનમાં એડમિશન માટે, તો એ પ્રિપરેશન શું કરી એના માટે તમે થોડું શ્રોતા મિત્રોને જણાવી શકશો?
હા, આમ મેડિસિન માટે તમે યર 12 પછી જે મેડિસિન થતું હોય એના માટે 2 વસ્તુ જોવામાં આવે ખાસ તો, એક તો તમારો એટા જોવામાં આવે, ને એક યુમેટ એક્ઝામ હોય છે જે અંડર ગ્રેજ્યુએટ મેડિસિન એડમિશન ટેસ્ટ હોય છે, ને એના માટે એ વર્ષમાં એક જ વાર થાય, એટલે એની તૈયારી પણ ખાસ કરવી પડે. ઘણા બધા જેને પહેલાથી ગાઈડન્સ મળ્યું હોય, લોકો વર્ષ બે વર્ષ પહેલાથી તૈયારી કરતા હોય.
ઓકે.
અને મને ઓછું ગાઈડન્સ મળ્યું હતું, એટલે મને ટ્રાયલ્સની પાસે જ એક્ઝામ આવી ત્યારે મેં તૈયારી શરૂ કરી હતી,
એટલે
મારે એટલું સારું નહોતું ગયું એમાં.
બરાબર. અને ફિઝિયોથેરાપીમાં એડમિશન તરત આઉટરાઇટ મળી ગયું, તો ધેટ્સ ઓલસો ગુડ કરિયર પ્લાન. તો હવે આગળ તમારો શું વિચાર છે?
આગળ મારે હવે આ તો કોર્સ પતી ગયો છે હવે ચાર વર્ષનો મારે, એટલે આ વર્ષ હું વર્ક કરવાનું વિચારું છું કે મને થોડુંક એક્સપિરિયન્સ વધારે મળે આમાં. અને હજી મારે મેડિસિન કરવાનો વિચાર તો છે જ, એટલે એના માટે હવે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન માટે બીજી એક્ઝામ હોય જેને ગેમસેટ કહેવાય.
બરાબર.
એટલે એ એક્ઝામ હું હવે આવતા વર્ષે આપવાનું વિચારું છું.
એટલે સમજો કે તમે 12મા પછી એટલે HSC પછી મેડિસિનમાં ન મળ્યું હોય તો એઝ અ તમે ઓપ્શન એઝ ફિઝિયોથેરાપી લો અને પછી ગેમસેટ આપીને તમે પોસ્ટ મેડિસિન કરી શકો. હવે જે શ્રોતા મિત્રો અત્યારે યર 10-11માં હશે, એ લોકો 12મા ધોરણની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરે તેના માટે જણાવશો?
હા, ચોક્કસ. હવે પહેલા યર 12ની તૈયારી માટે જે સબ્જેક્ટ તમે સિલેક્ટ કરો, ખાસ તો યર 10માં સબ્જેક્ટ સિલેક્શન હોય, એમાં બહુ જ ધ્યાનથી સિલેક્ટ કરવું પડે. ખાલી એવું નહીં કે યુનિવર્સિટીમાં આ ડિગ્રી માટે આટલા જોઈએ છે સબ્જેક્ટ ને હું એ બધા કરું, મારી રુચિ હોય કે ના હોય, એ ખોટું છે. કારણ કે જો તમને સબ્જેક્ટ નહીં ગમતા હોય, તમને કોઈ પણ કંઈ પણ તમને મોટિવેટ નહીં કરી શકે એમાં આગળ વધવા કે એમાં મહેનત કરવા.
બરાબર.
એટલે સબ્જેક્ટ તમને જેમાં અતિશય રૂચિ હોય, તમને એના ભણાવનારા ટીચરો ગમતા હોય, એ બે વસ્તુને ધ્યાનમાં રાખી સબ્જેક્ટ સિલેક્ટ કરવા. અને બીજી વાત તો એ છે કે 11th-12th માં કન્સિસ્ટન્સીની ખૂબ મહત્તા છે. તમે એવું ના કરી શકો કે એક્ઝામ પહેલા જ હું બે દિવસ પહેલા બેસું ને રટ્ટા મારીને પાસ થઈ જઉં, ધેટ વોન્ટ વર્ક. એના માટે તમારે કોન્સ્ટન્ટ સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી તમારે સતત તમારે મહેનત ચાલુ રાખવી પડે.
તો તમે
તમને હોમવર્ક મળે છે એ તમે રેગ્યુલર પૂરું કરો, કે તમે દરરોજ ઘરે આવીને તમે અડધો કલાક આખું બધું રિવિઝન કરી જાઓ, એવી રીતનું.
કહેવાય છે કે સ્ટડી પ્લાન કે ટાઈમ ટેબલ બનાવવાથી થોડું ઓર્ગેનાઇઝેશન સ્કિલ વધે છે અને એ તમારી એક્ઝામ પ્રિપરેશન માટે બહુ ફાયદાકારક હોય છે. તો તમે આવું કશુંક કરેલું?
હા, મને ટાઈમ ટેબલ બનાવવાની પહેલેથી ટેવ છે ને એનાથી ઘણું બધું ટાઈમ મેનેજમેન્ટ સારું થતું હોય છે. એટલે તમને ટાઈમ ટેબલ બનાવો તો તમે પહેલા બ્લોકઆઉટ કરી શકો કે આ વખતે આ ટાઈમે, ફોર એક્ઝામ્પલ સન્ડે મારે 3-6 વાગ્યા સુધી મંદિરની કમિટમેન્ટ હોય,
તો
હું એ બ્લોકઆઉટ કરી દઉં, કે મારે સ્પોર્ટ્સ કમિટમેન્ટ હોય કે વર્ક કમિટમેન્ટ હોય. અને એનાથી પછી તમને ખ્યાલ આવે કે તમારા પાસે કેટલો ટાઈમ બચ્યો છે ને એમાં તમારે કઈ રીતનું ઓર્ગેનાઇઝ કરવું ભણવા માટે.
અને ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરતા એવું પણ લાગે છે કે એ લોકોને થોડું ખાલી આખો દિવસ ભણ્યા કરે તો બહુ બોર થઈ જાય છે, તો એના માટેની તમે કોઈ ટિપ્સ આપી શકો કે કઈ રીતે એ લોકો એમની સ્ટડી અને સોશિયલ લાઈફ ને બધું બેલેન્સ કરે?
યર 12માં એ પણ બેલેન્સિંગ નું પણ એ છે કે તમે ના કરો તો તમે કંટાળી જાઓ. મેં એના માટે બ્રેક માટે પાર્ટ ટાઈમ જોબ કરી હતી કે જેનાથી મને વચ્ચે વચ્ચે હું જોબ પર જાઉં તો બીજા કસ્ટમર્સ જોડે વાત કરવાની થાય, ત્યાંના બીજા કોલિગ્સ જોડે વાત કરવાની થાય, કંઈક જાણવા મળે. ભણવા સિવાયની થોડીક વાતો થાય તો તમારું મગજ ફ્રેશ રહે.
એ પાર્ટ ટાઈમ જોબ તમને યુનિમાં એડમિશન માટે કશે કામ લાગે ખરી?
હા, ચોક્કસ લાગે. કારણ કે યુનિમાં આયા પછી બધા જે 70,000 સ્ટુડન્ટ જે બધા HSC કરતા હોય છે, દર વર્ષે એ લોકો સ્કૂલની બહાર આવે એટલે બધા જોબ વર્કફોર્સમાં જવા નીકળે, ને એમાં તમને જો થોડો ઘણો એક્સપિરિયન્સ હોય તો એ ઘણો ફેર પડે ને ફટાકથી જોબ પણ મળી જાય તમને.
ઓકે, ધેટ્સ અ રિયલી ગુડ ટીપ નિરાલી. અને હવે શ્રોતા મિત્રોને તારા હિન્દીના અચીવમેન્ટ વિશે જણાવ થોડું.
હા, હિન્દી માટે મને HSCમાં મેં જે સબ્જેક્ટ લીધો હતો એના માટે હું સ્ટેટમાં ફર્સ્ટ આવી હતી, જેના માટે એજ્યુકેશન મિનિસ્ટર દ્વારા મને અવોર્ડ પણ મળ્યો હતો.
એની પ્રિપરેશન કઈ રીતે કરી હતી?
હિન્દી માટે ઘણી સ્કૂલમાં હોય છે, હવે લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, કે મેં એઝ અ સબ્જેક્ટ સ્કૂલમાં જ પ્રોવાઈડ કરે, પણ જયારે મેં કર્યું હતું ત્યારે મારા સ્કૂલમાં એ સબ્જેક્ટ નહોતો, એટલે હું સેટરડે સ્કૂલમાં જતી હતી.
ઓકે, સેટરડે લેંગ્વેજ સ્કૂલ.
હા, સેટરડે લેંગ્વેજ સ્કૂલમાં.
ઓકે, અને એક્ઝામ તમે 12મા ધોરણમાં આપી કે એનાથી પહેલા આપી દીધી હતી? કારણ કે કહેવાય છે કે ઓકે, અને એ હિન્દી એક યુનિટ હતું, બે યુનિટ?
બે યુનિટ. ઈટ વોઝ એ ઇંગ્લિશની જેમ જ કે કોઈ પણ બીજા સબ્જેક્ટની જેમ કાઉન્ટ થાય એચએસસીમાં, એ કેટેગરીનો યુનિટ હતો.
અને હવે જતા જતા તમે એવી કોઈ ટિપ્સ કે તમારા એવા કોઈ એક્સપિરિયન્સ તમે શ્રોતા મિત્રો સાથે શેર કરી શકો છો જેથી તમને એમને સબ્જેક્ટ સિલેક્શનમાં ઇઝી પડે?
સબ્જેક્ટ જે તમે ચૂઝ કરો એ ઘણું ધ્યાનથી અને તમને જેમાં રૂચિ હોય એ જ સબ્જેક્ટ ચૂઝ કરજો. ગમતા સબ્જેક્ટ કરશો તો મહેનત કરવાની તમને મોટિવેશન કાયમ રહેશે. મેક શ્યોર કે તમે થોડાક બીજા લોકોની પણ એડવાઇસ લો, ગાઈડન્સ લો. કોઈ તમારા સિનિયર સ્ટુડન્ટ હોય, ફેમિલી ફ્રેન્ડ્સમાં જેણે કરી લીધેલું હોય એચએસસી, કે તમારા સ્કૂલમાં પણ તમે ટીચર્સને વાત કરો કે તમારા યર એડવાઇઝર, કરિયર એડવાઇઝરને વાત કરો, તો તમને ખ્યાલ આવે કે તમને ગમે છે શું ને તમારી સ્ટ્રેન્થ શું છે, ને એ પ્રમાણે તમે સબ્જેક્ટ સિલેક્ટ કરશો ને તો ઘણું સારું રહેશે આગળ જઈને.
થેન્ક યુ વેરી મચ નિરાલી, તારી આજની ઇન્ફોર્મેશન શ્રોતાઓને ખૂબ લાભદાયી નીવડી હશે. SBS રેડિયો ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ તરફથી તારી આગળની કારકિર્દી માટે ખૂબ ખૂબ તને શુભેચ્છાઓ.